સદગુરુ નું સાધન કહ્યું તો કે સત્ય, સત્ય એ જ સદગુરુ નું સાચું સાધન છે. અને એ સત્ય એટલે જે આત્મા છે એ જ પરમ સત્ય છે. સદગુરુ આત્મોપાસના આપે છે કે જો તારા સ્વરૂપ ને તું પોતે જ છું, છતાંય તારાથી તું અનઅભિજ્ઞ છું, બધું જ છે, સ્પષ્ટ છે, છતાંય એક અનભિજ્ઞતાને કારણે, અજ્ઞાનને કારણે આપણે પોતે હોવા છતાંય આપણી જાતને આપણે સમજી ઓળખી શકતા નથી. હું છું એમ કહ્યું એટલે તમે તમારા પોતાનો સ્વીકાર કરી જ લીધો. અને છતાંય અજ્ઞાનવશ થઈને માત્ર શરીરને જ હું છું એમ માની લઈએ છીએ. સત્ય સ્પષ્ટ છે, સ્વરૂપ પ્રત્યક્ષ છે, છતાંય અબુધ અવસ્થાને કારણે સ્વરૂપનું ભાન થતું નથી. હું પોતે જ છું અને છતાંય મન અને શરીર વડે સંસાર આ દુનિયાના ભાવોને જ પકડીને આત્મભાવને વિસરી જઈએ છીએ, ગૌણ કરી દઈએ છીએ. બાકી હું કે એટલે હું પોતે આત્મા છે, બીજું કોઈ નહીં. અને એ આ શરીરની અંદર આત્મચેતના જ્યાં છે, જ્યાં સુધી છે ત્યાં સુધી હું જ હું જ હું જ એમ કહીએ છીએ. આત્મચેતના નીકળી ગયા પછી શરીર ક્યારે બોલે ખરું કે હું? કેમ કે શરીર પોતે હું નથી, ક્યાંથી બોલી શકવાનું હતું? જે બોલનારો હું છું એ પોતે આત્મા છું, પણ માણસની અણ આવડતને કારણે, મૂર્ખ માણસ હોય, મંદબુદ્ધિનો માણસ હોય, એની પાસે એની પોતાની વસ્તુ પડી હોય છતાંય એને સમજાય જ નહીં કે આ વસ્તુ છે. બસ આત્મચેતનાને નથી સમજી શકતા, એટલા બધા જ એમાંના છે. પોતે જ છે, સ્પષ્ટ છે, સ્વયં છે, અને છતાંય મૂર્ખતા કે આત્મા દેખાતો નથી. જ્યારથી તમે તમારા અસ્તિત્વનો સ્વીકાર કરો છો ત્યારથી તમે છો જ. એકવાર કોઈએ કહ્યું કે હું નાસ્તિક છું, તો એને પ્રશ્ન પૂછો, તું છું કે નહીં, તારી જાતનો તું સ્વીકાર કરો? તો કે હા. તો જો તું તારી જાતનો જ અસ્તિત્વનો સ્વીકાર કરતો તું નાસ્તિક ક્યાંથી? કે હું પોતે જ છું, ભલે અજ્ઞાનવશ ન સમજાય એ વાત જુદી છે, પણ સ્વીકાર તો કરી લે છે. તો આ છે સાધન સતગુરુનું સાચું. અને એટલા માટે જ કહ્યું કે જે કઈ સાધન આપે સદગુરુ એને જ વળગી રહેવાનું અને એનાથી ક્યાંય દૂર નહીં જવાનું. અને જે આપે છે એ જ સાચું છે, બીજું કશું જ સત્ય નથી. જે આત્મસાધન આપે છે એ જ સાચું સાધન છે. અને એને એવું જે સાધન આપે છે એને કારણે કહ્યું કે મન ચરણે કર જોડીને હું જાચું. બસ મારી પ્રાર્થના છે, મારી વિનંતી છે, મને આવું મારા પોતાના સ્વસ્વરૂપનું કોઈ સાધન આપો, બીજા સાધન નથી જોઈતા. દુનિયાવી સાંસારિક સાધનો તો બધા બહુ દેખાય છે, બહુ જોયા, અને જેને જેને મળ્યા છે કોઈ સુખી નથી. જો એટલા બધા સાધન દુનિયાવી એને મળ્યા હોય છતાં સુખી નથી, તો મારે શું કામના એને? એ સાધનો જેને જેને મળ્યા એ કોઈ સુખી નથી, તો એ જો સુખી નથી તો એવા સાધન લઈને હું શું કરું? એટલે કહ્યું કે કર જોડીને હું જાચું રે. શું કહ્યું? મન ચરણે મૂકીને, મન ચરણે મૂકીને, અને મન આપી દેવાનું અને હાથ જોડીને પ્રાર્થના કરવાની. મન ના હોય તો શું થાય વિચાર કરો. જે આપણા જ જીવનમાં આપણા જ ઘરની અંદર કઈ કામ સોંપેલું હોય અને ઘરમાં મન જ ના હોય, શું કરો? ચાલે? કશું થઈ શકે? તો આ તો કહે છે મન ચરણે મૂકી, મન સોંપી દેવાનું અને પાછી વિનંતી કરવાની. તો અમારા જીવનનું શું? મન કઈ કોઈને સોંપી દેવાતું છે? આપણું મને આપણું છે, પણ આપણું મન આપણું પોતાનું હોવા છતાંય આપણા નિયંત્રણમાં નથી રહેતું. તો શું કરવું પડે? સોંપવું જ પડે કે જે મહારાજ આપ સંભાળો મારા મનને. એટલે મનને સોંપીને આપને આજીજી વિનંતી પ્રાર્થના કરું છું, બસ આપ મારા મનને સંભાળી લો. અને જ્યાં ગુરુ મહારાજે મનને સંભાળી લીધું, પછી કોઈ ઉપાધિ ખરી? પણ એક આદત જ પડી ગઈ હોય કે ઉપાધિ વગર ગમે જ નહીં ને, શું કરો? જીવનમાં જો જીવન ઉપાધિ વગરનું હોય ને તો હાવ નિરસ લાગશે, યાદ રાખજો. ઉપાધિ તો હોય, હોય ને હોય જ, અને ના હોય તો ઉપાધિ બજારમાંથી ખરીદી લાવતા ને એમ લઈ આવીએ જઈને, ચાલ ને? ઘરમાં ચેન નથી પડતો, અને કઈક કોકની વાત લઈને આયા, કોકનું કઈક લઈને આયા. હા, હવે બરાબર છે, જામ્યું, બરાબર જામ્યું. કઈ ની વાતો લઈને આવે ને, કઈ નું એ કરે ને, બરાબર છે, કાલે મળીશું હા પાછા ફરી. મનની શાંતિ ક્યાં? એટલે આપણું મન નિરાતે શાંતિથી બેસવા માટે ટેવાયું જ નથી. નવરાહી તો ચાલો કે છે કે કઈક કોઈને પાડોશીને ઘેર જઈને બેસે, કઈક કઈક ની વાતો લાવીને મૂકી દે. પણ ચાલો કે ઘરમાં નિરાત છે, શાંતિ છે, કોઈ નથી, લાવો ને એક વાર એકાંતમાં શાંતિથી બેસી જઈએ. થાય એવું કોઈ દિવસ? વિચાર આવ્યો કોઈને એવો કે એકલા છે, ચાલો કઈક સારું કઈ લઈને બેસી જઈએ? ધ્યાન છે, માળા છે, કઈક સારું, મન નહી માને. ઉકાઈડે પડી રહેવા ટેવાયેલું ભૂંડ, એ ફૂલોના ખીલેલા બગીચાની અંદર ના જ રહી શકે. ગંદકીમાં જ રહેવા ટેવાયેલું છે, અને જ્યાં ગંદકી મળે તારે હા ઘસઘસાટ ઊંઘી જાય ઉકાઈડા ઉપર. એમ આ સાંસારિક વૃત્તિઓ મનને ન મળે ને તો એને ઊંઘે ના આવે. પણ અહિયાં તો આપણે દુનિયાવી વિચાર નથી કરતા, પણ સમજવા માટે કે અધ્યાત્મનું જગત અને અધ્યાત્મની અંદર મૂકેલું મન કેવું હોય શકે એનું દર્શન કરાવે છે જય મહારાજ. પણ તે છતાંય લૌકિક આ દુનિયાવી જીવન જીવી રહ્યા છો ને એટલા માટે એને સમજ્યા પછી અધ્યાત્મ મન કેવું હોય એનો સાચો ખ્યાલ આવે એટલા માટે. અને હંમેશા કોઈ પણ બાબતને સાચી સમજવી હોય ને તો એના બંને પાસા સમજી લેવા પડે. પુણ્યને સમજવા માટે પાપને પણ સમજવું જ પડે. સારા કામ કરવા માટે ખોટા કામને સમજવા પડે, અને ખોટા કહેવાય અને આને સારા કહેવાય. એમ મનને પણ ટેવડાવવું પડે કે આ ખોટું છે આ સાચું છે એનો નિર્ણય કરીને. અને જો ધીરે ધીરે સદગુરુની કૃપાથી ક્ષમતા આવી જાય તો એકાંતમાં શાંતિથી બેસી જાય કે હા આજ તો ખૂબ આનંદ આવ્યો. અને એકાંતમાં જે કઈ જેનાથી મન માને, જપથી, ધ્યાનથી, વાંચનથી, એનાથી મેળવી લેવું, તો એનું નામ છે કેળવાયેલું મન. મનને કેળવવા માટે તો સદગુરુના ચરણમાં સોંપવાનું છે. ચાલો ને આપણાથી નથી કેળવાતું આ બાળક તો મૂકી આવો ને આંગણવાડીમાં, ત્યાં તૈયાર થશે, ત્યાં એને સાચવશે, શીખવાડશે, તૈયાર કરશે. એમ આપણે પણ જય મહારાજની આંગણવાડીમાં આપણું મન મૂકી આવીએ કે જય મહારાજ સંભાળશે બધા છોકરાને, બધા એના મનને કેળવશે, એને ભણાવશે. અને એટલા માટે તો કયું સાચું સાધન આપશે. જીવન જીવવાનું, અધ્યાત્મનું સાચું સાધન જય મહારાજ આપશે, જેના વડે આપણા જીવનની અંદર આપણે નિરાંત મેળવી શકીશું કે હાશ જો જય મહારાજના શરણે છે, કેવી નિરાંત છે, કેવા સારા સંસ્કાર મળી રહ્યા છે, કેવી દુર્વૃત્તિઓ દૂર થતી જાય છે. આમ સાહજિક અનુભવ થાય કે ચલો જય મહારાજના સાનિધ્યમાં મન જઈને મૂકીએ છીએ તો ઘણો જ ફેર પડે છે, મન સુધરે છે, મનની અંદર કંઈક નવા સંસ્કાર આવતા જાય છે, અને જૂનું નકામું છે એ બધું મન સમજણપૂર્વક એને દૂર મૂકી દે છે. સમજણપૂર્વક દૂર મૂકવું એ પણ સહેલું નથી. માણસની કેટલી એવી કુટેવો મન દ્વારા પકડી રાખી હોય, એને છોડાવવાની વાત કરે ને ત્યારે એને પ્રાણ જતા હોય એવું લાગે, અરે આ શું મારું લઈ લીધું, આખો દિવસ એનો નકામો જાય, એની બહુ મોટી સુવિધા જાણે છીનવાઈ ગઈ હોય, એટલો બધો વ્યથિત થઈ જાય. તો એ અસુવિધાઓની અંદર પણ એને વ્યથિત થવાની ઈચ્છા થાય, આ બહુ સારું છે. ચલો ને પણ સાચું સાધન સદગુરુ આપે ત્યારે એમાં પરિપૂર્ણતા હોય, એમાં કોઈ અધૂરાપણું ના હોય. એટલે તો વિનંતી કરવી પડે, કર જોડીને હું જાચું, મારા બાપ આ મન અમારું એટલું ઉત્પાદ્યું છે, એટલું તોફાની છે, અમને જરાય ગાંઠતું નથી, શાંતિ રહેવા દેતું નથી, સુવાય દેતું નથી, જંપવાય દેતું નથી. અને મન મૂકી દીધું જય મહારાજના ચરણે, એ કેળવશે. હા આપણી પાસે હશે તો આપણે કેળવી નહીં શકીશું, નહીં કેળવી શકાય. એટલે જ જય મહારાજે પોતાની જે સ્થિતિ અવસ્થા છે એ પ્રમાણે વર્ણન કરતા કહ્યું છે કે મારું મન આપના ચરણમાં આપ સંભાળી લો. વિશ્વેશ પાદાંબુજ દીર્ઘ નૌકા અપાર સંસાર સમુદ્ર મધ્યે નિમજ્જતો મે શરણમ કિમસ્તિ. પ્રભુ આ સંસાર સાગરમાં હું ડૂબું છું, હું ડૂબું છું, ડૂબું છું, મારો આધાર શું, હું શેના વડે બચી શકું. ગુરુ કૃપાલો વૃકૃપયા વદૈ તત્ મોરારી પાદાંબુજ દીર્ઘ નૌકા, જા સદગુરુના ચરણોમાં, જા ભગવાનના ચરણોની નૌકાની અંદર બેસી જા, પાર ઉતરી જવાશે. એટલા માટે કહ્યું કે મનને મુખ્ય આવો ને જય મહારાજ ને ત્યાં કર જોડીને હું જા છું, બસ પ્રભુ મારા મનને આપ સંભાળી. ભીષ્મ પિતામહ બાણસૈયા ઉપર સુતેલા હતા. ભગવાને કૃષ્ણ ભીષ્મે કૃષ્ણને યાદ કર્યા. ખુબ સરસ સ્તુતિ છે, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, બહુ સરસ શ્લોકો છે, એને કંઠસ્થ કરીને ગવાય એવા સરસ છે. તો ભીષ્મએ સ્તુતિ કરી અને પ્રભુ આવીને ઉભા રહ્યા મૃત્યુના સમયે, ત્યારે ભીષ્મએ કહ્યું, પ્રભુ પ્રાર્થના કરી, આપ આટલી બધી ગાયો ચરાવવા લઈ જાઓ છો ને, ગોવાળ છો, ગોપાલ છો, એક મારી વિનંતી, મારી પ્રાર્થના છે, અમારી પાંચ ગાયોને પણ આપ જોડે લેતા જજો ને. કઈ પાંચ ગાયો હશે? પાંચ ઇન્દ્રિયો, ગો. કેટલી સરસ સ્તુતિ, કેટલો સરસ ભાવ છે, ભક્ત ભક્તિ ભાવ છે. તો એમ અહિયાં પણ આપણે જય મહારાજને જ પ્રાર્થના કરીએ કે બસ મારી વિનંતી આપ સ્વીકારો ને, કર જોડીને હું જા છું કે બાપજી અમારું મન ને અમારી પાંચે અમારી ઇન્દ્રિયો આપ આપને અર્પણ કરું છું, આપના સાનિધ્યમાં બેસી રહેશે ને તો વાંધો નહીં. જેમ ગિરનારના અને ગિરનારના જંગલોમાં આપ બિરાજતા ને આપના સાનિધ્યમાં સિંહ ને વાઘ ને બધા સામે બેઠા હોય અને બધા એકબીજાની સાથે હળીમળીને બેઠા હોય, તો અમારી ઇન્દ્રિયો શું આપ એ રીતે નહીં કેળવી શકો કે બધા જ પોતાના સ્વભાવ ભૂલી સાપ ને નોળિયો ને સિંહ ને બળદ ને ગાય ને આ બધા સાથે બેઠા હોય, પોતપોતાની પ્રકૃતિને ભૂલીને એમ અમારી પાંચ ઇન્દ્રિયોને પણ આપ સાથે લઈ લો જય મહારાજ, આપના સાનિધ્યમાં બેસાડી દો અને મન સહિત પાંચે ઇન્દ્રિયો આપનામાં બેઠી વિનંતી છે. જેમ ભીષ્મએ પ્રાર્થના કરી એમ આપણે પણ જય મહારાજને પ્રાર્થના કરી, જય મહારાજ અમારી વિનંતી આટલી, મન મૂક્યું મેં તમ ચરણે. કેટલો સુંદર ભાવ છે, આદર ભાવ, ભક્તિ ભાવ પૂર્વક બાપજી આટલું મન સંભાળી લો ને. જેમ સંપત્તિ કોઈને સંભાળી લેવાનું કહીએ કે મારું આટલું તમે સંભાળજો ને, એમ જવાબદારી પૂર્વકની વસ્તુ છે, જે જવાબદારી આપણને નિભાવવામાં કચાશ પડે છે, એ કચાશ પૂર્ણ કરવા માટે જય મહારાજને ભગવાનને પ્રાર્થના કરીએ, બસ મારા મનને આપ લઈ લો ને, આપ એનો સ્વીકાર કરો ને. કેટલો કેટલો વિનંતીનો કેટલો સરસ ભાવ છે. સાધન સતગુરુનું સાચું, કર જોડીને હું જાચું, મન ચરણે મૂકીને રાચું, બસ આપનું શરણ મળી જશે ને એટલે અમારે નિરાંત, અમારા અમારું મન નહીં આખું અમારું જીવન સચવાઈ જશે, અમારું આયુષ્ય, અમારો આખો મનુષ્ય જન્મ સુધરી જશે. આવા સરસ ભાવ સાથે જે આ ત્રણ જ પંક્તિઓ છે ભજનની, પણ સવારના પરમાં ઉઠતાની સાથે જ જય મહારાજને પ્રાર્થના કરીએ, સાચું સાધન આપજો, આ મન આપના ચરણમાં મૂકું છું, હું આટલી મારી વિનંતી સ્વીકાર છું. બહુ મોટી વાત થઈ ગઈ. જેને આપણે સંભાળવા માટે સહેજે સક્ષમ નથી એવા એક નહીં, આપણા જેવાના અનેકના મન સંભાળવા માટે જય મહારાજ સક્ષમ છે. આપણે તો આપણું પોતાનું એકનું એક મન હોય તો નથી સંભાળી શકતા, પણ જે મહારાજના ચરણોમાં કેટલાય પોતાનું મન મૂકતા હશે, જેણે જેણે મન મૂક્યા ને એને મહારાજ પ્રાપ્ત થઈ ગયા. જે મહારાજ પ્રાપ્ત થયા કેમ કે એને એનું સર્વસ્વ આપી દીધું, કશું બાકી નથી રાખ્યું. જે કઈ હતું એ મન મન મનની અંદર જે હતું બધું જ બાપજી આપના ચરણે. તો જે સર્વસ્વ અર્પણ કરે એ જ મોટો દાની ગણાય. બાકી ભલે ને બીજાએ બબે પાંચ પાંચ કિલો આપ્યું હોય કે આટલું લો આટલું સ્વીકારો, અમારું 100 ગ્રામ સ્વીકારો, અમારું 50 ગ્રામ સ્વીકારો, પણ કોઈ એક 5 ગ્રામ આપ્યું હોય અંતે તાંબુ જ હોય, પણ એક હૃદયપૂર્વક આપ્યું હોય એનો સ્વીકાર ભગવાન કેવો કરે છે? બુદ્ધની મૂર્તિ ઢાળવાની અંદર એક તાંબાની પેની અધૂરી રહી જતી હતી મૂર્તિ, ન આવી મૂર્તિ, કેટલી વાર ઢાળી પણ ન, પછી કઈ ભૂલ થઈ ગઈ છે, શોધી લાવ્યા ભૂલ, એ માજીને અડધું જ કર્યા હતા એક નાની પેની ખાતર, પછીથી છેલ્લે મૂર્તિ ઢાળીને પછી કહ્યું અવતારી તાંબાની પેની અંદર નાખ, અંદર નાખી તે તાંબાની પેની એવી ને એવી ભગવાનના વક્ષસ્થળ, બુદ્ધના વક્ષસ્થળ ઉપર આજે પણ છે. જે પોતાનું ગરીબ વૃદ્ધા હતી જેને પૂરતું ખાવાનું નતું મળતું, પણ એમ કે ભગવાનનું કાર્ય થાય છે ને, લાવ, એને તો સર્વસ્વ અર્પણ કરી દીધું. તો મન એટલે સર્વસ્વ અર્પણ કર્યા બરાબર છે. મન કોઈને અપાય નહીં, હા બહુ વિચાર કરવું પડે. કોઈ પણ વ્યક્તિને મન આપી દઈએ એટલે બંધાઈ ગયા સમજી લેવાનું, આજીવન બંધાઈ જવું પડે. અહીંયા તો જય મહારાજની સાથે બંધાવાની વાત છે, અને કહ્યું કે મન મૂક્યું તમ ચરણે રે, કર જોડીને હું જાચું, બસ બાપજી આપને સોંપ્યું અને આપ અમને હવે એવું સાધન આપો જેનાથી અમે આ જીવનની અંદર સફળ થઈએ.